પ્રવચન નંબર 273 તારીખ 23/3/90 64 મિનિટ સમયસાર ગાથા 157-159
સ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ, તેના વડે વ્યાપ્ત હોવાથી સ્થિરોભૂત થાય છે એટલે સમ્યક ઉત્પન્ન થતું નથી. જેમ પરભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત ભાવ તિરોભાવ થાય છે તેમ તિરોભૂત થાય છે તેમ દ્રષ્ટાંત આપ્યું. સમ્યક દર્શન પ્રગટ થતું નથી મોક્ષ માર્ગ, કારણ કે જ્યાં સુધી પરભાવ સ્વરૂપ મિથ્યાત્વ નામનો ભાવ કરો એ મેલ છે ત્યાં સુધી તિરોભૂત થાય છે. એમ કપડાનો સ્વભાવ મેલથી તિરોભૂત થાય છે તેમ આગળ જ્ઞાનનું જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ એટલે મોક્ષના મોક્ષ માર્ગરૂપ એ સ્વભાવ છે તે પરભાવ સ્વરૂપ અજ્ઞાન નામના કર્મ વળે મળ વળે અજ્ઞાની ભાવ કર્મ છે એના કર્મ મળ વળે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે ઢંકાઈ જાય છે આચ્છાદિત થાય છે એમ પ્રભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતપત્ર શ્વેત ભાવ શ્વેત સ્વભાવ તિરોભૂત થાય છે તેમ બધામાં દાખલો કપડાનો આપે છે ત્રણેયમાં તિરોભૂત થાય છે. હવે આમાં બધામાં તિરોભૂત લીધું છે સમજી ગયા અને કૃષ્ણાચાર્ય ભગવાને નાશ લીધું છે એ બેમાં આટલો ફરક રહ્યો છે એનો વિચાર એમ આવ્યો કે મિથ્યાત્વથી સમ્યક દર્શન ઉત્પન્ન થતું નથી એટલે તિરોભૂત થાય છે પણ એનો જે મૂળ સ્વભાવ છે એ નાશ થતો નથી, એટલે સમ્યક દર્શનનું કારણ તો એવું ને એવું રહે છે. સમ્યક દર્શનનું કારણ તો શુદ્ધાત્મા છે, એ તિરોભૂત થતો નથી, એની પર્યાય નાશ થઈ ગઈ. સમ્યક નથી, મિથ્યા તો છે, તિરોભૂત થઈ બરાબર, પણ એનો મૂળ જે સ્વભાવ હોય આત્માનો એ તિરોભૂત થતો નથી, એટલે નાશ ન લગતા તિરોભૂત તો તિરોભૂત તો પર્યાયને લાગુ પડે. તિરોભૂત છે એ પર્યાય લાગુ પડે, એ તિરોભૂત ન થાય. અને કુંકુંદાચાર્ય ભગવાને પર્યાયનો નાશ લીખો, જો બેમાં જો મળ મિલક લેપથી નાશ પામે શ્વેતપણું, પહેલી લીટીમાં મૂળમાં એમાં નાશ પામે છે શ્વેતપણું બરાબર, અને પછી મિથ્યા તો મળના લેપથી સમ્યક એ રીતે જાણવું, એટલે એ નાશ પામે છે, એવો જ અર્થ છે. પહેલી લીટીમાં જે નાશ છે એ જ નાશ છે બરાબર છે. બીજી લીટીમાં મળ મિલન લેપથી નાશ પામે શ્વેતપણું જેમ વસ્ત્રનું બરાબર, અજ્ઞાન મળના લેપથી વળી જ્ઞાન એ રીતે જાણવું, એમાં નાશ શબ્દ છે, ત્રણેયમાં નાશ છે. ઠીક છે. હવે જો ત્રીજીમાં શું છે કે ચારિત્ર પામે નાશ, એમાં ચોખ્ખો શબ્દ છે, ઓમાં દ્રષ્ટાંતમાં નાશ, આમાં સિદ્ધાંતમાં ચારિત્ર પામે નાશ, એટલે અનંતાનુબંધી કષાય હોય ત્યારે એને ચારિત્રનો અહં સ્વરૂપાચરણ ચારિત્ર નાશ પામી ગયો છે એમ, કસાઈના લેપથી. એટલે ત્રણેયમાં એને નાશની ધ્વનિ છે, સમ્યક દર્શનનો નાશ, સમ્યક જ્ઞાનનો નાશ, ચારિત્રનો નાશ છે, છે જ નહીં. ત્યારે ટીકાકારે એને તિરોભૂત શબ્દ વાપરો, એટલે તિરોભૂતમાં તો અર્થ એમ થાય કે એ છે ને દેખાતું નથી. સમ્યક દર્શન પણ છે, સમ્યક જ્ઞાન પણ છે, સમ્યક ચારિત્ર પણ છે, છતાં એ પર્યાય પણ છે, છતાં એ તિરોભૂત થઈ છે, દેખાતી નથી, એવો અર્થ સામાન્ય રીતે તિરોભૂતનો અર્થ એ થાય, ઢંકાઈ જાય આચાદી. જેમ રાહુ આડો આવે તો પ્રકાશ તિરોભૂત થાય છે, પ્રકાશ નાશ ન થાય પણ તિરોભૂત આડું આવે છે, દેખાતો નથી, તિરોભૂતનો અર્થ એવો થાય. પણ અહીંયા કુંકુંદાચાર્ય ભગવાન ચોખ્ખો નાશ લીધો છે. એ જ કહું છું કે એ જ મેં કહ્યું ને કે આત્માનો નાશ નથી થતો, એટલે પર્યાય તિરોભૂત થાય છે, પર્યાય તિરોભૂત થાય છે, એમાં કહ્યું પર્યાય તિરોભૂત થાય છે, પર્યાય તિરોભૂત થાય છે, પણ જે મૂળ વસ્તુ છે તિરોભૂત થતી નથી. એટલે તિરોભૂત શબ્દ વાપરો ત્રિકાળી દ્રવ્યને અપેક્ષા એ વાપરો હોય એમ લાગે છે. જ્ઞાયક ભાવ તિરોભૂત ન થાય, તિરોભૂત તિરોભાવના આવિર્ભાવ પર્યાયના વિશેષણો છે બે, તિરોભાવ અને આવિર્ભાવ એ બે પંદરમી ગાથામાં પર્યાયના વિશેષણ વાપરે. સામાન્યનો તિરોભાવ, વિશેષનો આવિર્ભાવ, અથવા સામાન્યનો આવિર્ભાવ, વિશેષનો તિરોભાવ, એમ પર્યાયના બે વિશેષણો વાપરે પંદરમી ગાથામાં. સમજી ગયા? ત્યારે અહીંયા તિરોભાવ વાપરો એટલે સમ્યક દર્શન નથી. મિથ્યા તો ઉત્પન્ન થયું તો સમ્યક દર્શન તો એને છે નહીં, નકર એ સમ્યક દ્રષ્ટિ કહેવાય, મિથ્યા દ્રષ્ટિ પણ એસા તો હોતા નહીં. સમજી ગયા? પણ તિરોભૂત શબ્દ એને વાપરો.
તિરોભૂત એને કહેવાય કે હોય પછી દેખાય
નહીં, એવું નામ
તિરોભૂત કહેવાય. હા, છે નહીં,
કેમ કહેવાય એમ,
એનો વિષય તિરોભૂત છે.
એનો વિષય તિરોભૂત છે એમ કહેવાય. આ આત્મા દેખાતો નથી એ વખતે, બસ આત્મા દેખાતો નથી. મિથ્યાત્વ છે ત્યાં સુધી આત્મા તિરોભૂત થાય છે. તિરોભૂત થાય છે એટલે દ્રષ્ટિમાં આવતો નથી એમ, ઈચ્છે તો ખરો, એ અર્થ વધારે સારો લાગે. બાકી નાશ પામે છે ચોખ્ખા ત્રણ શબ્દો છે.
પર્યાય
થી પર્યાય નાશ, પર્યાયની નાશ હું જ કઉ છું, પર્યાય નાશ પામી છે. આને કહ્યું કે પર્યાય તિરોભૂત થાય છે એમ કઉ છું. સમ્યક તિરુભૂત થાય છે, એવો શબ્દ વાપરો. મિથ્યાત્વના મેલથી સમ્યક તિરુભૂત થાય છે, એને બે પર્યાયમાં ઉતાર્યું છે એમ. પણ એટલી વાત નક્કી છે કે જ્યારે મિથ્યાત્વ હોય ત્યારે સમ્યક દર્શન નથી હોતું, અને સમ્યક દર્શન હોય ત્યારે મિથ્યાત્વ હોતું નથી, એ વાત 100% નક્કી છે. બસ એમાં કઈ ફેરફાર છે નહીં, એમાં વિચારવા જેવું કઈ નથી. જયારે અજ્ઞાન છે, આત્માને જાણતો જ નથી બે, તો પછી જ્ઞાન ક્યાં છે? અને સમ્યક જ્ઞાન તો ઉદય પામતો નથી એમ ચારિત્ર. અહીંયા તો પર્યાયને તિરુભાવનો ભાવ એને બતાવ્યો છે, દ્રવ્યનો તિરુભાવ નથી લીધો આપણે કાઢી, એ જુદી વાત છે. અહીં તો ચોખ્ખો પાઠ છે, તિરુભૂત થાય છે, એક પર્યાય ઉત્પન્ન થાય છે, બીજી પર્યાય ઉત્પન્ન નથી થતી, દેખાતી નથી. એમ પણ કદાચ એમ લખવાનો ભાવ હોય, એમ પણ લખવાનો ભાવ હોય કે એક સમય પૂરતું છે, બીજા સમય પ્રગટ થઈ શકે, એટલે સમ્યકનો કાયમ માનસ થઈ ગયો છે એમ ન લેવાય, એવો ભાવ પણ એને મગજમાં આવ્યો. બીજા સમયે સમ્યક થઈ શકે, એને ચાન્સ છે, સમ્યક નો ક્ષય થયો નથી. સમ્યક નો ક્ષય થઈ જાય તો પછી સમ્યક પ્રગટ ન થાય, તિરુભાવ થાય એટલે પ્રગટ થાય પાછું, એવો ભાવ એનો હોશ. આ તો આપણે વિચાર, આપણે આપણી બુદ્ધિ પ્રમાણે ગોઠવીએ છીએ, બાકી તો સર્વજ્ઞ ભગવાન એમ જોયું. બસ સમ્યક દર્શનનો નાશ થાય તો કોઈ દી ઉત્પન્ન ન થાય, માટે તિરુભૂત થઈ છે માટે ભલે સમ્યક નથી પણ ઉત્પન્ન થશે એમ, એવો એને ચાન્સ રાખ્યો અંદરમાં એવું લાગે છે. હા, એને એમ દેખાય છે કે ભલે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો પણ એની સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થવાની છે, એવા ભવિ જીવની મુખ્યતાથી એને વાત કરી હોય એવું લાગે છે, એવું લાગે છે. બાકી તો સર્વજ્ઞ ભગવાન, આ તો મોટો ધૈર્ય છે.
ત્યારે તિરુભૂત લાગુ પડે પર્યાય,
એટલે અત્યારે સાધી કરો તો એના જ વિચારો છે, તમે આવ્યા ત્યારે વિચારો કરતા મૂળમાં નાશ છે, એનામાં તિરુભૂત છે, એટલે બે વચ્ચે ઠીક છે. બોલો, આગળ વાંચો, કઈ કહેવા જેવો થયો વિચાર આવ્યો થયો, વિચાર કરવાની છૂટ અત્યારે ભગવાને કહ્યું છે તો વિચાર કરજે. રોકે છે, એટલે જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી ઓલું ઉત્પન્ન નથી થતું, રોકે છે, રૂકાવટ છે, પ્રતિબંધ થઈ ગયો એને. ક્યાં ફૂટનોટમાં છે રોકનારું? ક્યાં છે રોકનારું? હા, એટલે એ કઈ શબ્દ ઠીક લાગે છે, રોકનારો જે શબ્દ આવ્યો તમને એ કઈક ઠીક લાગે વધારે, બધા વિચારો કરતા એ ઠીક છે. જયારે મિથ્યાત્વ રોકાઈ જાય છે તો સમ્યક દર્શન પ્રગટ થઈ જાય છે. રોકનારો છે એ વાત ઠીક છે. એટલે પુરુષાર્થની ગુંજાયશ છે.
એટલે કે એ ત્રણેય પરિણામનું સ્વરૂપ એવું છે કે તિરોધાન કરનારું, એટલે કે મોક્ષ માર્ગ ને રોકનાર, એટલે મોક્ષ માર્ગ પ્રગટ થવા દેતું,
પ્રગટ થવા દેતું એમ જ. એને પ્રગટ થાય એવો એનો સ્વભાવ છે, પર્યાય નો સ્વભાવ પણ પ્રગટ થવાનો
છે,
પણ એને આ રોકે છે. રોકનારો સફળ સારો ટીકા. જ્ઞાન નું સમીપ્ત એટલે જ્ઞાન સ્વરૂપી શુદ્ધાત્મા એનું જે સંતાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, મોક્ષનું કારણ સમ્યક દર્શન છે અને એ સમ્યક દર્શન નો વિષય શુદ્ધ આત્મા છે, એટલી વાત આવી બરાબર. તે એમ મોક્ષનું જે કારણ સમ્યક દર્શન અને સમ્યક દર્શનનું કારણ શુદ્ધાત્મા આશ્રયભૂત, તે પરભાવ સ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ, એક તો એ પ્રભાવ સ્વરૂપ છે, બીજું મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ વિપરીત માન્યતા, જેવું જ્ઞાનનું એટલે જ્ઞાન સ્વભાવે આત્માનું સ્વરૂપ છે એનાથી વિપરીત માનવું, તેનું નામ મિથ્યાત્, એ નામનો કર્મરૂપી મેલ ભાવકર્મ, તેના વડે વ્યાપ્ત હોવાથી એમ વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે. તિરુભૂત થાય છે એટલે રોકે છે, એ શબ્દ સારો છે. દાખલો, જેમ પ્રભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત ભાવ તિરોભૂત થાય છે, એમાં એ તિરોભૂત, એમાં નાશ્ટ લેખો, એમાં કુંકુમ ભગવાને કપડામાં પણ નાશ લેખો. દ્રષ્ટાંત અને સિદ્ધાંતમાં બેમાં નાશની ધ્વનિ છે, આમાં બેમાં તિરોભૂત છે, દ્રષ્ટાંતમાં તિરોભૂત અને ઉમાય તિરોભૂત. એટલે પ્રગટ થવાનો સ્વભાવ પર્યાયનો પણ સમ્યક્ત છે, અને કપડાની પર્યાયનો સ્વભાવ પણ સફેદ પ્રગટ થાય એવો એનો સ્વભાવ છે. ત્રિકાળ સ્વભાવ તો છે પણ પર્યાયનો સ્વભાવ એવો છે, કેમ કે સામાન્ય એવો વિશેષ હોય એમ છે, તેથી એ સ્વભાવને પર્યાય સ્વભાવને ઓલો પર્યાય રોકે છે, રોકનારું છે. રોકનારો શબ્દ સારો નથી. બરાબર, અશ્રદ્ધા સંબંધે એ વાત થઈ. હવે જ્ઞાન, બીજો અભિયોગ જ્ઞાન છે મોક્ષ માર્ગનું. જ્ઞાનનું જ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાયક છે એનું જે જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, સમ્યક જ્ઞાન આત્મજ્ઞાન મોક્ષના કારણરૂપ મોક્ષ માર્ગરૂપ એનો સ્વભાવ છે, તે પરભાવ સ્વરૂપ અજ્ઞાન એ નામના કર્મ મળ વડે એટલે કે ભાવકર્મ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે. એટલે અજ્ઞાન છે એ જ્ઞાનને પ્રગટ થવા દેતું નથી, રોકે છે. એટલે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ પણ જ્ઞાન થવાનો સ્વભાવ છે એનો, અજ્ઞાન રહેવાનો સ્વભાવ નથી, પણ અજ્ઞાન છે ત્યાં સુધી રોકાઈ જાય છે એમ. જેમ પરભાવ સ્વરૂપ મેલથી વ્યાપ થયેલો શ્વેત પથ્થરના સ્વભાવ શ્રેષ્ઠ ભાવ, તિરભૂત થાય છે એમ. મેલ એને રોકે છે, રોકનારું છે મેલ. પર્યાય સફેદ થાય એવો જ એનો કપડાનો સ્વભાવ હોવા છતાં પણ એ માટીના સંઘમાં પર્યાય ગઈ છે. માટીનો સંઘ જયારે છોડશે ત્યારે સફેદ પર્યાય પ્રગટ થઈ જશે. એમ અજ્ઞાન છે એ ક્યાં સુધી છે કે જ્ઞેયનો સંઘ કરે છે ત્યાં સુધી અજ્ઞાન છે. એટલે જ્ઞેયનો સંઘ કરે છે ત્યારે જ્ઞાયકનો સંઘ છોડે છે. જ્ઞાયકનું અવલંબન જ્ઞાનની પર્યાય છોડે છે, એનો સંઘ છોડે છે અને જ્ઞેયનો સંઘ કરે છે. એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું, જ્ઞાન ન રહ્યું. તો જ્ઞાન થઈ જાય છે. એ આપણે જયારે સામાન્ય એ વાત નીકળી હતી ને ત્યારે બધું ભેગું કરતો હતો હું મટીરિયલ, ત્યારે આ 15મી ગાથા પણ આવી ગઈ હતી મનમાં. ઘણી ગાથાઓ આવી, લેશું લેશું લેશું, હજી લેશું ફરીથી એ વાતને. વધારે ચર્ચામાં હું કાંઈ વધુ નથી, મને એ થોડીક વાત ચર્ચા જેવી તો લાગે છે. હજી વિચારો આવ્યા કરે છે, આપણું સમાધાન તો થઈ ગયું છે એમાં પ્રશ્ન નથી, પણ છતાં વધારે ચર્ચા કરશે. જેમ પ્રભાવ સ્વરૂપ મેલથી વ્યાપ થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવ તિરોભૂત થાય છે તેમ બે બોલ થયા, શ્રદ્ધાની પર્યાય સમ્યક દર્શનની અને સમ્યક જ્ઞાનની પર્યાય. હવે ત્રીજી પર્યાય, ત્રણ અવયવ છે મોક્ષ માર્ગના, ત્રણ અવયવ છે. ત્રણમાંથી એક ન હોય તો મોક્ષ માર્ગ ન હોય. ત્રણે સાથે યુગપદ, ત્રણે આત્મારૂપ, શ્રીમદે કહ્યું છે ને ત્રણે આત્મારૂપ, 16મી ગાથામાં પણ એ લીધું છે, એ લીધું છે. એક સાથે ત્રણ હોય, જ્ઞાનનું ચારિત્ર એટલે કે શુદ્ધ આત્મામાં રમણતા રૂપનું ચારિત્ર, કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ચારિત્ર છે એ મોક્ષનું કારણ, એટલે મોક્ષ માર્ગ છે કે જે મોક્ષનું કારણ છે એવો એનો સ્વભાવ છે પર્યાયનો. ચારિત્ર તે મોક્ષનો માર્ગ છે, એક અવયવ છે એનો, અને એનું કારણ જ્ઞાન છે એટલે આત્માનું આશ્રય છે. તે પ્રભાવ સ્વરૂપ કશાય, ઓમાં અજ્ઞાન લીધું હતું, આમાં કશાય, કસાય નામના કર્મ મળવાળે વ્યાપ થવાથી તિરોભૂત થાય છે. જેમ પ્રભાવ સ્વરૂપ મેલથી વ્યાપ થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત ભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું એટલે સમ્યક જ્ઞાન ચારિત્રનું તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. કર્મને શા માટે નિષેધ કરો છો? ભાવ કર્મ મારાથી તદ્દન ભિન્ન છે, બિલકુલ એમાં મોક્ષ માર્ગ નથી, એમ શા માટે નિષેધ કરો છો? એનું કારણ આપ્યું, કર્મ હંમેશા નિષેધ કરવા આવ્યું છે. જે અસદભૂત વ્યવહાર છે સમ્યક દર્શનના ચારિત્ર મોક્ષ માર્ગ છે, એ આ સૂત્ર સમયસારમાંથી નીકળેલું છે અને એવી જાતની દંતકથા પણ ચાલે છે, કોઈ આધાર એટલો નથી, એમ ચાલે છે કે તત્વાર સૂત્રના કરતા ઉમાસ્વામી ભગવાન એ કુલકુલ આચાર્યના શિષ્ય પટશિષ્ય એમ પણ આવે છે. સાચી વાત છે. અને બનવા જોગ છે કે કુટમુદાચાર્ય ભગવાન ગિરનાર આવ્યા જાત્રાએ જયારે ત્યારે એ ત્યાં હતા ઉમા સ્વામી ભગવાન, અથવા સંઘમાં સાથે આવ્યા હોય ને પછી પોતે રોકાઈ ગયા, ઉમા સ્વામી ભગવાન ત્યાં રહી ગયા. અને તત્વાશ્રુતની રચના જૂનાગઢમાં થઈ છે, એટલે ગિરનાર ઉપર, ગિરનાર એ ગિરનાર એની તમોભૂમિ હતી. અને એની કથા તો તમે સાંભળી છે, એક શ્રાવક કે લેખું શ્લોક સમય ન લેખું જ્ઞાન દર્શન દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ સમ્યક શોધમાં લખી રહ્યા કે બહુ ફરક, આસમાન જેવીનો ફરક છે. એટલે જઈને તત્વાર સદાનંદ સમ્યક દર્શન માનવ તત્વનું સંતાન સમ્યક કરી બરાબર છે, કેમ કે એને ભૂતાર્થ અધ્યાય રહ્યો છે. એક વચન કહીને એમાંથી સાતમાંથી એક કાઢો એમ તો કહ્યું, એને એક કાઢે એટલે સાત નો અકર્તા હોય જ કાઢી શકે. સાતમાંથી બાર થાય, હા, એનું કરતા બુદ્ધિ હોય તો ભિન્ન થાય, તો તો અભિન્ન થઈ ગયું, એકત્ર થઈ ગયું, એકત્ર થઈ ગયું. એમાં પણ બે વાત રહી ગઈ, સાત થી ભિન્ન શુદ્ધાત્માનું સંધાન એ રહી ગયું, ને ભૂતાર્થ ને સાત ને જાણતો સંધાન, એ બે વાત એક વાક્યમાં હોય એવું લાગે છે. ઉમા સ્વામી ભગવાનના એક વાક્યમાં દોનો વાત લગતી હૈ. એમ લાગે છે બે અંદર સંભાળી દીધી છે. તત્વાર સૂત્રકારે એમ કહ્યું કે તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન, તો પછી તત્વાર્થ કેટલા છે એને આત્મશ્રદ્ધાન તે સમ્યક દર્શન એમ નથી લખ્યું. શુદ્ધ આત્માનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન એસા સૂત્ર નહીં. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો તત્વાર્થ સાત છે એક નથી. તત્વાર્થ તો સાત લખ્યા ને, જીવ અજીવ આશ્રવ બંધ સંવર્જન અને મોક્ષ. આશ્રવ કે બાદ સંવર નહીં દિખાય, બંધ દિખાય, આશ્રવ પૂર્વક બંધ હતા હે મિથ્યા દ્રષ્ટિકોણ. તો એસે સાત તત્વ, તત્વમ મોક્ષ તત્વમ એમ બહુવચન આ છે, સાત તે બહુવચન થઈ ગયું. પણ એ સાત માંથી તમે એ અન્વયરૂપ જે શુદ્ધાત્મા છે આ પર્યાયમાં એને કાઢો તમે અને એનો અનુભવ કરો તો તમને આ સાતનું જ્ઞાન યથાર્થ થાય. જો એક કાઢો તો સમજાણું. હવે એને સાત તત્વોમાંથી એક એક વચન મૂક્યું એટલે બે ભાવમાં આવી ગયા લાગે છે, કે શુદ્ધાત્માનું શ્રદ્ધાંત જ્ઞાન આચરણ એ સમ્યક દર્શન, કે દ્રવ્યનું યોગમાં મૂળ રૂપે લહેલું છે તત્વ, અને ભૂતાર્થને જો સાત તત્વને જાણો તો એ સમ્યક દર્શન. હવે જે એને એક કાઢે છે એને સાતની કરતા બુદ્ધિ છૂટી જાય છે, એટલે એકનું અવલંબન લેતા સાતનું એને જ્ઞાન થઈ જાય છે, અકર્તાપણે જ્ઞાન થાય છે. કરતાપણે જ્ઞાન થતું હતું અજ્ઞાન, કરતાપણે અજ્ઞાન થતું હતું. હવે એક કાયદો અંદરથી જ્ઞાયક ભાવ જ્ઞાતા છું કરતા નથી, તો એને સાતનું જ્ઞાન થયું પણ અકર્તા થઈને થયું. અકર્તા થઈ અકર્તા રહી અને સાતનું જ્ઞાન થયું કે સાત થવા યોગ થાય છે. એમ એક સૂત્રની અંદર બે ભાવ ભરેલા હોય એમ
એકદમ સહી
લાગે છે. સાચું
લાગે છે,
એક વચન મેં ગ્યારમી ગાથા આવી ગઈ
અને બહુવચનમાં તેરમી આવી ગઈ.
જાણેલો પ્રયોજનમાં,
હા, જાણેલો એકને જાણ્યા એને સાત ને જાણ્યું કે એને એકને ક્યારે જાણ્યો કે સાત થી મારો આત્મા ભિન્ન છે તો ભીન જે છે તે એને શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું, તો જે મારાથી ભીન હોય એનો જ્ઞાતા હોય પણ કરતા ન હોય, એમ
ખરી વાત.
એનો જ્ઞાતા થાય પણ કરતા ન થાય.
એક વચન ભી આ ગયા બહુવચન ભી આ ગયા, બહુવચન મેં થવા યોગ થાય છે, એક વચન મેં અકર્તા જ્ઞાતા જ્ઞાયક આવી.
એક વચન મેં દ્રવ્ય નો નિશ્ચય અને બહુવચનમાં પર્યાય નો નિશ્ચય,
પર્યાય
નિશ્ચય આ ગયા. કેમ તો પર્યાય પ્રગટ થઈ ને જાણેલું આવ્યું નહીં, તો
જાણેલો
હા. કેમ કે પર્યાય જ્ઞાયક ને જાણ્યું આનાથી જુદું, શ્રદ્ધ તો ખરું પણ જાણ્યું ખરું, તો જાણ્યું જયારે જ્ઞાયક ને જુદો એનાથી, ત્યારે પર્યાયો નું કરતા નથી એમ પણ આવ્યું કે જાણ્યું કે નહીં એમ.
અપની તો સમાજ મેં મુદત છે ખૂબ ચલે, બાકી ઇસમે દો ભાવ નિકાલે,
દો ભાવ હૈ અંદર એસા લગતા હૈ,
બિલકુલ સ્પષ્ટ
બેઠ કે લગતા હૈ નહીં એસા હૈ.
એક વચન મેં તો આવી ગયા
ના ભાઈ, સૂત્ર માને બહુ સંક્ષેપ મેં બહુ કહેના હૈ,
બહુત કહેના હૈ સૂત્ર એનું વ્યાખ્યા જી,
સૂત્ર ની
સાગર માં સાગર ભરી દીધી, જે કાઢવા વાળો હોય કાઢે.
એક વચન ભી હૈ,
બહુવચન ભી, બહુવચન ભી હૈ.
એક વચન માં તો જ્ઞાન,
અને પોતે એમ લખ્યું છે કે સાત તત્વો નું સિદ્ધાંતે સમય દર્શન, તો સાતને આપણે ઉડાડી ના શકાય, સાતને ઉડાડી નહીં, એકને કઢાય ખરો, એકને કઢીને સાતને ઉડાડવા નહીં, સાથે થવા યોગ થાય છે એમ રાખજે. અન્ય મત તો ખંડન માં થઈ જાય, સાત તત્વો કોઈ માનતો નથી જૈન સિવાય. એકને તો કાઢવું પણ સાતને ઉડાડવું નહીં બિલકુલ, સાતને ઉડાડો તો અન્ય વાતે થઈ ગયા તમે, તો સાંખ્યમતી સાતને માનતા નથી.
ઉડાડે નહીં કાર સચ્ચા ખુલ્લા થાય
છે ઉડાય છે એમ જ્ઞાનમાં આવ્યું એને,
એનો અર્થ
એટલે ભૂતાર્થ ને નવ સાત તત્વ ને જાણતા સમય દર્શન થયું. એકને જાણ્યું ને સાતને પણ જાણ્યું, સમય એક
સમજ એક.
હા સમુદ્ર છે આ
જબરદસ્ત બડા જબરદસ્ત આચાર્યો કા હિદય બહાર આવ્યા, કુનકુનકાર ઉમા સ્વામી અગિયારમી ગાથા મેં તેરમી ગાથા
દો લખ દી ઇસમાં દો અગિયારમી તેરમી બે છે સત્તર સૂત્ર માં,
એક સૂત્ર માં બે ગાથા,
હા એક સૂત્ર માં બે.
એક વચન કા અર્થ ભી અચ્છા કિયા, બહુવચન કા અર્થ ભી અચ્છા
બરાબર હૈ. એક કા યથાર્થ સિદ્ધાંત, સાત કા યથાર્થ જ્ઞાન, થવા યોગ થાય છે બસ એમ જ્ઞાનમાં આવ્યું ને. એકને અંદરથી કાઢ્યો અકર્તા જ્ઞાયક ભાવને, તો પર્યાય નો કરતા હું નથી તો અકર્તા માં આવી ગયો, ત્યારે પર્યાય થાય છે થવા યોગ થાય છે એમ જ્ઞાનમાં આવી ગયું. એક ધ્યાનનું ધ્યેય ને બીજું જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું, એક ધ્યાનનું ધ્યેય અને સાત તત્વ જ્ઞાનનું જ્ઞેય, જ્ઞેય થવા યોગ થાય છે એટલે જ નહીં, જો આત્મા કરે છે તો જ્ઞેય નથી, કરતા હોય
થવા યોગ થાય છે. ચૂંકે થવા યોગ થાય કા જાણેલો હોના ચાહીએ ને, સાત નામ નહીં લીખતે જરૂરત નહીં થી, સાત નામ લીખને જીવ જીવ સબ નામ ખોલ દીએ તો જાણેલો
જાણેલો
થવા યોગ થાય
છે એમ જ્ઞાનમાં જણાય છે,
થવા યોગ થાય છે. બઢિયા અર્થ કરે છે ખ્યાલ મેં તો ઇસકા અર્થ હી પહેલી દફા આયા હોગા દોનો આચાર્યો કા સવાલ કરીએ.
ગાગર માં સાગર છે,
હા
કેમકે તત્વાર સૂત્રમાં સાત તત્વનું સિદ્ધાંત સમ્યક દર્શન અને 155માં કહ્યું સાત તત્વનું સિદ્ધાંત સમ્યક દર્શન. બે કોપી ટુ કોપી શબ્દો છે, કોઈ સમજ ના થઈ કે ભૂતાર્થ ને શું લીખા. ચૂંકિ પર્યાય થી ભિન્ન જૈનો આત્મા એટલે અકર્તા જૈનો ને, પર્યાય નો કરતા જાણે તો દ્રવ્ય હાથમાં આવે જ નહીં, કેમ કે એવું સ્વરૂપ નથી. પર્યાય ને કરે એવું સ્વરૂપ નથી, તો નિષ્ક્રિય છે. તો સાત માંથી નિષ્ક્રિય કાઢો, શ્રદ્ધાંત થયું, શ્રદ્ધાની સાથે જ્ઞાન થયું, નિષ્ક્રિયનું તો જ્ઞાન થયું, અકર્તાનું જ્ઞાન થયું ને કરતાનું જ્ઞાન થયું, કે પર્યાયનું કરતા પર્યાય છે એવું જ્ઞાન થઈ ગયું. અકર્તા ને કરતા બે ના જ્ઞાન થી તો કેવો જ્ઞાન થઈ જાય છે, એક સૂત્રમાં, એક સૂત્રમાં કેવો જ્ઞાન. આવી ગયો કોલ, આચાર્ય કોલ આવી ગયો, સાચી વાત
એકદમ.
અસંખ્ય પદે શેરવાળા પૂછે, સહી છે
એકદમ સહી.
કેમ કે આ સૂત્ર, આ કે સૂત્ર ની યારે અવિરોધ કેમ થાય, અવિરોધ થઈ ગયા
એક સમય
જ્ઞાતા થઈ એમ નામ અવિરોધ. નહી નો પક્ષ નર્યો,
નર્યો
પક્ષાતિક્રાંતિ,
પક્ષાતિક્રાંત બોલો કેવો અવિરોધ કરતા કરતા ને જાણતા પક્ષાતિક્રાંત થાય.
હા બે ને જાણે હું ઘણી વાર કહું છું કે જે અંદરમાંથી સ્વર્ગ સ્વભાવે આત્મા, સર્વજ્ઞ સ્વભાવે આત્મા છે, એમાંથી જે આવે ને યથાર્થ ટંકોત્રી આવે. જેમ ધ્રુવનું અવલંબન લઈ લીધું, લખવા દે પેલા પછી વાત કરી. ધ્રુવનું અવલંબન લેતા ઉત્પાદ ભાઈ ધ્રુવતમ સત્તું જ્ઞાન થઈ ગયું, એક સૂત્રમાં સંધિ છે. ઉત્પાદ ભાઈ થાય છે, હું કરું છું નીકળી ગયું, હા તો ઉત્પાદ ભાઈ સ્વયં થાય છે એનું જ્ઞાન થયું અને ધ્રુવ નું અવલંબન આવી ગયું. કેમ કે સાત તત્વ છે, પર્યાય છે ને, ઉત્પાદ ભાઈ રૂપ છે, ઉત્પાદ ભાઈ ના વિશેષણો બધા સાત પર્યાય છે. જૈન દર્શન બહુ ઊંડું છે, ઘણો એક તેરમી ગાથા લખી એમાં કેટલો માલ ગયો છે, તત્વાર સૂત્ર નો ઉકેલ આવ્યો,
એક સૂત્રમાં કેટલો માલ ગયો છે એમ થાય.
આ તેરમી ગાથા જે છે જૈન દર્શન નું પ્રાણ, સમ્યક એકાંતપૂર્વક અનેકાંતનું જ્ઞાન થઈ જાય. યા ભૂતાર્થ ને એ સાત તત્વને જાણો એટલે સમ્યક જ્ઞાન થઈ ગયું. હા નહીં પર પ્રમાણ જ્ઞાન એસા હોતા હૈ. બાદ વિદ્રુપતમ સત્વનું જ્ઞાન થઈ ગયું. ઉપાધિ તો પર્યાય નો સ્વભાવ છે એટલે ઉપજે છે વિશેષ. આત્મા એનું ઉપજાવીને વિશ્વાસ ક્યાં છે? તેરમી કથા ઘણી ઊંચી છે, બહુ બાલ કરી છે. કર્તાની દ્રષ્ટિ થતા કર્તાનું જ્ઞાન થાય છે. કેમ કે કર્તા થયો સમયક પ્રકારે. કર્તા કર્મનું જ્ઞાન કર્તા કર્મના જ્ઞાન વળી જાય. તે કરતા એ પણ એક વચન માંથી ધ્રુવ કાઢ્યો છે વિનાયકમાં. પાષાણ સુવર્ણ પાષાણ દાખલો આપી અને બહુ ખુલાસો કર્યો. તત્વાસ્ત અરે બધા તે કરતા એ આ સૂત્રનો ખુલાસો બહુ કર્યો છે, બહુ ખુલાસો કર્યો છે. પેલો ભાગ લઈ ગયો તો તો બે ભાગ લઈ ગયો. બે આપણે ગુજરાતી છે આવે છે. એની સાથે તો લીધા સુવર્ણ પાસા છે એમાં સુધાર્થ છુપાય કાઢી લીધું. પહેલી આત્મતૃપ્તિ છે. આગળ લીખો શકે એ તો મહત્વની વાત હતી એને લીખો બીજા ભાગમાં કાઢો ને બેસો ને બેસો નિરાશ થાય. આપણે ઉતાવળ ક્યાં છે? આ જ કામ છે આપણું. એક વાત આવે ત્યારે પ્રકૃતિ દલીલ નક્કી. સાત તત્વોને વ્યવહાર નહીંથી જાય, નિશ્ચય નહીંથી જાણતો નથી કોઈ. જાણે તો સમય થઈ જાય, કરતા બધું છૂટી જાય. કરતા બુદ્ધિ છૂટે કરતા ધર્મ ક્યાં જાય? તો રે
જ્ઞાને
ક્યાં જાય?
જ્ઞાન થાય
ક્યાં જાય? નવું થાય. જ્ઞાનનું જ્ઞેય થયું ને હવે. કર્તાનું કર્મ હતું એ જ જ્ઞાનનું જ્ઞેય થઈ જાય. કરતા બુદ્ધિમાં કર્તાનું કર્મ હતું, જ્ઞાતા થયો તો જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું. ધ્યાનનું ધ્યેય ને જ્ઞાનનું જ્ઞેય સમય એક.
એક વચન કા શ્રદ્ધાન, બહુ વચન કા જ્ઞાન,
ધ્યાન હતું
નિયમથી સમ્યક દર્શન.
બરાબર,
બઢિયા ખુલાસા.
કુલ પુસ્તક આપો નીચેનું, જરા હું જોઉં, તમે ઉપર જો.
પહેલે આપને બતાવ્યા હતા 15-20 વર્ષ પહેલે, શુદ્ધમ નવ પદાન
એવે
શુદ્ધમ નવ પદાન
20
વર્ષ પહેલે.
હા, એવું ઓય બસ ઓય બાર
સમરણમાં આ ગયા.
હા, ઓય બસ ઓય બાર
શુદ્ધમ નવ.
એકલા પુસ્તક બે તમે ના રાખો, એક રાખો, એક હું જોઉં, એક તમે જો. જો બે માંથી જ્યાં મળે આપણે એમ.
નવ પદાને
શ્લોક નું બહુ મંથન કર્યું છે, ઘણું મંથન કર્યું
છે.
વાંચન ગાથા 186 શુદ્ધમ નવ પદાની એવ અહી શુદ્ધ શબ્દ થી શુદ્ધ શબ્દ એક વચનમાં છે એમાં લખેલું છે. આગળ શુદ્ધમ કહું ના શુદ્ધમ નવ પદાની એમ એવ હવે ડીટી અહી શુદ્ધ શબ્દ એક વચનમાં છે. શુદ્ધમ નવ પદાની કહ્યું ને, શુદ્ધમ નવ પદાની નવ પદમાં એક શુદ્ધાત્મા બિરાજમાન છે. એક વચન હું 186 કાઢું, હું હમણે લખાવું તમને. 186 છે આમાં લખેલું, જરૂર લખ્યું છે. 186 લખી નાખ બાપુજી લખ્યું છે આમાં કે ગાથા 185 નું અનુસંધાન છે આમાં બાપુજીના અક્ષર છે. આ ધ્રુજે છે ને એવા અક્ષર છે. આ બધી ચર્ચાઓ બાપુજી ને થઈ ગઈ છે, ખૂબ ચર્ચા ની હતી, આ ખૂબ ચર્ચિત થઈ. એટલે એટલે કોઈએ કહ્યું ને કે બાપુજી ને લાલુભાઈ ની ચર્ચા નું કે નજીવી
ભરતજી રાધીનાથ ભગવાન જેવી અત્યારે આ બંબઈ ગયા.
કોણ આવ્યો છે કોઈ જો 186 તેથી શુદ્ધ તત્વ કઈ એ નવ તત્વોથી વિલક્ષણ અર્થાંતરૂપ નથી, પરંતુ કેવળ નવ તત્વ સંબંધી વિકારોને બાદ કરતા એ નવ તત્વ જ શુદ્ધ છે. એનો ભાવાર્થ એટલે વિશેષ ગાથા 179 માં શંકા કરે જે શંકા ઉઠાવી તેનું સમાધાન ગ્રંથકારે ગાથા 181 થી 186 સુધીમાં એમ આપ્યું કે જીવમાં શુદ્ધ અને અશુદ્ધ ક્રિયા બંને પરસ્પર વિરુદ્ધ છે, તેથી તેને એક સાથ રહેવાનું માની શકાય નહીં. પર્યાયે પણ જીવ શુદ્ધ હોય તો વર્તમાનમાં તેનો અનુભવ ન હોય એમ બની શકે નહીં, તેથી મિથ્યા અંધકાર નષ્ટ થશે ત્યારે શુદ્ધતા દેખાશે. શિષ્ય કહે છે ત્યાં સુધી શુદ્ધતા નહીં દેખાય એવી માન્યતા ખોટી છે. જુઓ ગાથા 181, જો શુદ્ધ અને અશુદ્ધ બંને પર્યાય એક સાથે માનવામાં આવે તો અશુદ્ધતા નિત્ય બની જશે. શુદ્ધતા અને અશુદ્ધતા બંને પર્યાય એમ, દ્રવ્ય શુદ્ધ ને પર્યાય શુદ્ધ એમ નથી લેતો લો, કે શુદ્ધ અને અશુદ્ધ બંને પર્યાય એક સાથે માનવામાં આવે તો અશુદ્ધતા નિત્ય બની જશે, અને તો પછી કોઈ પણ મોક્ષ દશા પ્રગટ કરી શકશે નહીં. જો ગાથા 182-183 જીવમાં શુદ્ધ અને અશુભ એ ત્રણ ક્રિયાઓ થાય છે. જીવમાં શુદ્ધ, શુભ અને અશુભ એ ત્રણ ક્રિયાઓ થાય છે, તેમાંથી શુભ અને અશુભ બંને અશુદ્ધ ક્રિયા છે. જુઓ ગાથા 184-186 તેથી એ નવ તત્વ સંબંધી વિકારોને બાદ કરતા એટલે વિશેષ કાર્યોને બાદ કરતા નવ તત્વ જ શુદ્ધ છે. અહીં શુદ્ધ શબ્દ એક વચનમાં છે, માટે નવ તત્વોમાં રહેલું સામાન્ય શુદ્ધપણું, એવો અર્થ નવ તત્વો જ શુદ્ધ છે એ પદનો કરવો. નવ તત્વ શુદ્ધ એટલા માટે કે એમાં શુદ્ધ એક બિરાજમાન છે અંદરમાં, એમ. તેથી સિદ્ધ થાય છે કે કેવળ વિકારની ઉપેક્ષા કરતા એ નવ તત્વો જ શુદ્ધ છે. પણ નવ તત્વોમાંથી કોઈ સર્વથા ભિન્ન શુદ્ધપણું નથી, એ નવમાં છુપાયેલો છે આત્મા, એમ. એ રીતે કથનચિત ભિન્નતા અને અભિન્નતા સિદ્ધ કરી. હવે આમાં એક પાષાણનો દાખલો આપે છે, અંતપાષાણ એ આમાં છે, જોઈ લઉં. જેમ સુવર્ણ પાષાણ છે, સુવર્ણ પાષાણ ખાંડમાંથી નીકળેલો પથ્થર સોનાની ખાંડમાંથી, એ જ્ઞેયના સ્થાને રાખો. એ હે કેશો તો આ મેગો પથ્થરની આરે સોનું વહી જશે, ઉપાદેય કેશો તો પથ્થર સાથે આવવું પડશે. તો પથ્થરનો તો કઈ કિંમત નથી, દાગીનો ન થાય, ધજરીમાં રખાય નહીં. માટે એ જે પથ્થર છે એ જ્ઞેય છે. હવે જ્ઞેયમાંથી હે ને ઉપાદેય શોધો, કે સોનું ઉપાદેય છે ને પથ્થર હે છે, એમ ઉત્પાદય ધ્રુવતમ સત, એક જે સત છે, ત્રણ મળીને એક સત છે, એ જ્ઞેય છે. એ જ્ઞેયમાં જ, એ જ્ઞેયમાં હે ઉપાદેય છે. ઉત્પાદય ધ્રુવતમ સત ઉપાદેય પણ નથી અને હે પણ નથી. ઉત્પાદય ધ્રુવતમ સત એક સૂત્ર જે છે, પદાર્થનું આખા પદાર્થનું સ્વરૂપ તે જ્ઞેય છે, પણ ઉપાદેય નથી. જો ઉપાદેય કયો તો એમાં મિથ્યાત્મના પરિણામ આવી જશે. અને હે કેશો જે જીવતત્વ સામાન્ય હોય જ તે ભેગો, માટે જ્ઞેય છે. હવે એ જ્ઞેયમાંથી ઉપાદેય તો શુદ્ધાત્મા છે અને ઉત્પાદય હે છે, બસ. દ્રવ્ય સામાન્ય ઉપાદેય છે અને દ્રવ્ય વિશેષ હે છે. એટલે ઉપાદેયનું જ્ઞાન થતા હેનું જ્ઞાન પણ થઈ જાય, એમ. એની ઉપેક્ષા, પર્યાયની ઉપેક્ષા. જે મુસબીન દાખલો હમણાં કોઈ એટલે ઉત્પાદન જરૂરતું સતું જ્ઞાન થઈ ગયું, બરાબર. જ્ઞેયમાંથી ધ્યેય કાઢો તો જ્ઞેયનું પણ જ્ઞાન સાચું, જ્ઞેયમાંથી જો ધ્યેય ન કાઢો તો જ્ઞેયનું જ્ઞાન પણ ખોટું છે. ઉત્પાદય ધ્રુવતમ સત એ મૂળ છે સૂત્ર, આ બેઝ છે પદાર્થનું, આખા છય દ્રવ્યનું બેઝ છે. છય દ્રવ્યનો સ્વભાવ ઉત્પાદય ધ્રુવતમ સત છે.
એક સતના બે કટકા કેમ કરો છો?
એક સતના બે કટકા કરીએ છીએ કે બે કટકા રૂપે રહેલું છે સત, સર્વથા એક રૂપે નથી. કથનચિત એ બે રૂપે રહેલું છે, સામાન્ય વિશેષ, કેમ કે સામાન્ય ઉપાદેય છે અને વિશેષ એ છે. સામાન્ય શુદ્ધમ, વિશેષ અશુદ્ધમ, એટલે બે કટકા કરે તો દ્રવ્ય સામાન્ય આત્મા આવે અને પર્યાય ઉપેક્ષા થઈ જાય. પર્યાયની, પર્યાય મહાબુદ્ધિ છૂટી જાય, દ્રવ્ય મહાબુદ્ધિ થઈ જાય,
માટે છૂટી જાય ને પર્યાયનું
જ્ઞાતા થઈ જાય, એટલા માટે કટકા કરવામાં આવે. કટકા કર્યા પછી પાછું હાંધવામાં આવે છે. હા, કટકા કટકા પણ થાય ને પાછું સંધાય પણ જાય, સંધાય જાય તો પણ એક ન થાય, અને છતાં એક થાય ને અનેક પણ રે, એક પણ થાય ને અનેક પણ રે. હા, પ્રમાણ માંથી નહીં કાઢવી જોઈએ ને,
જરૂર.
એટલે કટકા એટલા માટે કહે,
સારી મોસમી કા ખાઈ જાવે.
હા, સારી મોસમી ખાઈ નહીં,
ઝૂકા બી ખાણા પડે, બીજ બી ખાણે પડે, ઉત્પાદ ના સ્વાન તત્વ બી ઉપાદે પણ રખના પડે,
રખના પડે,
સમય સમયમાં મળતા રહો,
મળતા રહે. બરાબર છે, એટલે જ્ઞેય છે બસ, પર્યાય છે એની ના નથી, પણ પર્યાય ઉપાદે છે એમ નથી, ના છે બસ, આ તત્વો છે, નવ પદાર્થ છે એની ક્યાં ના છે, અવયોગ થાય છે એટલે જ્ઞાતા થઈ ગયો, એનું જ્ઞાતા થઈ ગયું ને, કરતા પણ મોટી ગયું, કરતા કર્મ નો વ્યવહાર ગયો અને જ્ઞાતા જ્ઞેય નો વ્યવહાર ઉભો થયો. કેમ કે ભૂતાર્થ જે નવ ને જાણે એને દ્રવ્ય ને પર્યાયનું કરતા કર્મ નો જ બેસે, જ્ઞાતા જ્ઞેય બેસી જાય, પર્યાય જ્ઞેય થાય, કરતાનું કર્મ ન થાય. કેમ કે આત્મા અકર્તા છે, અકર્તા ને કર્મ ન હોય, જ્ઞાયક ને કર્મ
ને હોય, અપર
વ્યવહાર હોય, કરતા કર્મ નો વ્યવહાર પણ નહીં, કેમ કે જ્ઞાયક ને કર્મ નો
હોય,
અકર્તા ને કોઈ કર્મ નો હોય તો અકર્તા સિદ્ધ ન થાય. ગાયક કો જો જાણતા હૈ તો પર્યાય કો ભી જાણતા હૈ, બસ તો જ્ઞાન નું જ્ઞાન થઈ ગયું ને, કરતા નું કર્મ
નહીં,
કરતા ક્યાં રહ્યો, જ્ઞાતા થઈ ગયો, જ્ઞાતા થાય તો જ્ઞાતા નું જ્ઞાન થાય વ્યવહારે, એ વ્યવહાર નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગયો, કરતા કર્મ નો વ્યવહાર ગયો, ન કરતા થઈ ગયો સાક્ષાત, ત્યારે એ વ્યવહાર જાણેલો પ્રજ્ઞા લખું 12મી ગાથામાં, જો કર્મ નથી બનાવ્યું ત્યાં જ્ઞાન નું જ્ઞાન બનાવ્યું છે 12મી ગાથામાં, જાણેલું પ્રજ્ઞા એટલે જ્ઞાન નું જ્ઞાન, કરતાનું કર્મ નથી લખું 12મી ગાથામાં, કેમ કે કરતા ને અકર્તા ને કર્મ ન હોય એ તો બેઝ છે, મૂળ અકર્તા ને કર્મ નો હોય, નાયક ને કર્મ નો હોય, કર્મ હોય એનો જાણનાર થાય, પણ મારું એ કર્મ એમ નહીં, કરતા ધર્મ ને જાણે પણ હું કરતા છું એમ ના આવે. જ્ઞાતા ગે કા વ્યવહાર વો ભી ઇસ વિકલ્પ મેં હૈ, નિર્વિકલ્પ ધ્યાન મેં એ ભી નહીં હૈ. કોઈ કોઈને કોઈ વખતે જાણે લો,
કોઈ વખતે
એટલે સ્વિકલ્પ, નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યાં તો દરેક પર્યાયની એકતા થઈ જાય છે, પર્યાયનો ભેદ જ દેખાતો નહીં,
જાણેલો પ્રયોજનવાન કા થાપન કરના પડે,
નહીં નહીં નહીં, એ તો કામ ચલાવે, ટેમ્પર પરમાનન્ટ નહીં હો,
નહીં
નહીં, તો પર્યાયને જાણવા માટે અંદરથી બહાર આવવું પડે, એવું તો છે નહીં, ના જાણે છે પર્યાયને, નવ તત્વને જેમ છે થવાયો થાય છે એમ જાણે છે, પછી તું જ્ઞાતાનું જ્ઞાન થઈ ગયું ને, હું કરું છું તો કરતાનું કર્મ બને, હું કરું છું એવો અભિપ્રાય હોય તો કરતાનું કર્મ થઈ જાય, પણ હું તો કેવળ જાણું છું, જાણું છું તો જ્ઞાનનું જ્ઞાન થઈ ગયું, ભેદ થઈ ગયો, જ્ઞાન થઈ ગયું, અભેદ ધ્યેય ને ભેદ જ્ઞાન, કેટલું લખાઈ જશે અટાણે, ધોધમાર
જબરદસ્ત કોઠણ કોલણ લીખે જાણે, આ સિદ્ધાંતો તબ લીખે
જાણે, અમને પેલેથી સિદ્ધાંતો રસ છે, તમને કહી દઉં
સહી વાત,
જેટલી સિદ્ધાંતિક વાત બહુ મજા આવે, એનું કોલણ કરો, ઉપદેશબોધમાં પેલેથી બને બુદ્ધિ શ્લોકમાં કરતાપણાનો સંભવ છે બેન,
સંભવ
છે
એકદમ બરાબર.
બુદ્ધિશ્બોધમાં તમે આમ કરો આમ ન કરો એવા ભાગલા પાડી દે કે કરવું તો સ્વભાવમાં છે.
મને તો બહુ ઇસ બાત સિદ્ધાંત બોધ બી 174-175 કળસ લીયા
સિદ્ધાંત બોધ ફિરતા નહીં કાલ એક હૈ દો ને દો ચાર તો કલકત્તા મેં ભી દો કહો દો ને ચાર પૂછો એને કલકત્તામાં બે ને બે પાંચ થાય કોઈ પણ પ્રદેશમાં જાઓ બે ને બે ચાર બે ને બે ચાર હા સિદ્ધાંત બોધ ફરે ને ઉપદેશ બોધ ગૃહક્ષેત્ર કાળ ભાવ ફરતા ફેરફાર થાય
ચોહત્તર-175 કળશ પર આપને વ્યાખ્યાન દીયા થા કે આ સિદ્ધાંત બોધ છે કોઈ પણ કાળે કારણ રૂપે પરણમતો
સિદ્ધાંત છે બસ પરણમે છે પણ એના કારણ પણ એ પરણતો કોપી કાળે રાજરૂપે પરણમે ભલે પણ આત્મા એના કારણ રૂપે પરણતો નથી.
આપ દો વર્ષ પહેલે મુંબઈ ગયે 72-70 માં લગભગ એ રાજકોટ મેં ચર્ચા
બહુ ચર્ચા બહુ થઈ
20 વર્ષ પહેલે મને સહેજ યાદ આ ગયા શુદ્ધમ નો પ્રધાન પર વો સોને કા દિષ્ટાંત
20 વર્ષ પહેલા
નીકળી ગયા
8 વર્ષની ઉંમર એને જ વિશેષનું જ્ઞાન થાય જેને સામાન્ય જ્ઞાન નથી એને વિશેષનું પણ જ્ઞાન નથી તો એકતા બુદ્ધિ અજ્ઞાન થઈ ગયું. જ્ઞાન ક્યાં થયું? અજ્ઞાન થઈ ગયું.
એને
જ્ઞાન પ્રગટ થાય તો વિશેષને જાણે જ તો વિશેષને બીજો કોઈ જાણે આનંદ આવે એ બીજો જાણે પોતે જાણે છે
પ્રગટતાને જાણે તો વિશેષને થવા યોગ થાય છે
એમ જાણે બસ એમ જાણે ધ્યેયપૂર્વક નહીં ગયા જ્ઞાન બસ જેમ કેમ જાણે કરે
બહુવચન કા જ્ઞાન એકવચન કા શ્રદ્ધા
બસ શ્રદ્ધા બરાબર એ થાય એટલે ક્યાંય દોષ નહીં શ્રદ્ધા સમિત થાય ને જ્ઞાન સમિત
એકદમ પરિપૂર્ણ વાત છે. આપ ટીકા કર સકતે સૂત્ર કે ઉપર એક સૂત્ર કે ઉપર આપ ટીકા કર સકતે
હા કર સકતે યાદી કર છે
ટીકા તો થઈ રહી છે
ટીકા થઈ ટીકા થઈ